એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીની આ નવી વાતચીતમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંધાણપૂર્વક ચર્ચા કરીશું જેણે ખરેખર દુનિયાભરના લોકોને વિચારતા કર્યા છે.
હા, અને એ પણ વિજ્ઞાન વિશે. પુસ્તક છે રેન્ડલ મનરોનું વોટ ઇફ સિરિયસ સાયન્ટિફિક આન્સર્સ ટુ અબ્ઝર્ડ હાયપોથેટિકલ ક્વેશ્ચન્સ.
બરાબર, નામ જ સૂચવે છે, શું જો, એટલે કે કાલ્પનિક સવાલો, પણ જવાબો એકદમ ગંભીર વૈજ્ઞાનિક.
અને એવા સવાલો મતલબ કે જે કદાચ કોઈ નાનું બાળક પૂછે, જેમ કે જો બધા જ લોકો એક સાથે કૂદે તો.
હા હા, બરાબર. આવા સવાલો સાંભળીને પહેલા તો હસવું આવે.
ચોક્કસ, પણ મનરો આ હાસ્યાસ્પદ લાગતા સવાલોને પણ ગંભીરતાથી લે છે અને બતાવે છે કે એની પાછળ પણ નક્કર વિજ્ઞાન રહેલું છે.
અને મને લાગે છે કે આજના સમયમાં આ બહુ જ જરૂરી છે. આપણે વિજ્ઞાનને ઘણીવાર અઘરું કે આમ ડરાવણું માની લઈએ છીએ.
સાચી વાત, પણ આ પુસ્તક એ ધારણા તોડી નાખે છે, એકદમ મનોરંજક રીતે વિજ્ઞાન સમજાવે છે.
આપણી અંદર જે પેલી જિજ્ઞાસા હોય ને, શું જો આમ થાય તો, એને પ્રોત્સાહન આપે છે.
બરાબર, અને એ જ તો જ્ઞાનનો પાયો છે ને, પ્રશ્ન પૂછવો ભલે ગમે તેવો લાગે.
તો ચાલો, જેમણે આ અનોખું પુસ્તક લખ્યું છે એ રેન્ડલ મનરો વિશે થોડી વાત કરીએ. એ કોઈ સામાન્ય લેખક નથી, ખરું ને?
જરાય નહીં. એમની પૃષ્ઠભૂમિ તો ખરેખર રસપ્રદ છે. એ મૂળ તો ભૌતિકશાસ્ત્રી છે, ફિઝિક્સમાં ડિગ્રી.
અને એટલું જ નહીં, એ નાસામાં પણ કામ કરી ચૂક્યા છે રોબોટિક્સ એન્જિનિયર તરીકે.
હા, એટલે સ્પેસ પ્રોગ્રામ માટે રોબોટ્સ બનાવવાનું કામ. વિચારો, એટલે વિજ્ઞાન અને એન્જિનિયરિંગની કેટલી ઊંડી સમજ હશે એમની પાસે.
પણ ગજબની વાત એ છે કે દુનિયા એમને નાસાના સાયન્ટિસ્ટ કરતા એક કાર્ટૂનિસ્ટ તરીકે વધુ ઓળખે છે.
હા, એમના વેબ કોમિક XKCD થી, ખબર છે, પેલી સાદી સ્ટિક ફિગરવાળી કોમિક્સ.
હા હા, જોઈ છે. દેખાવમાં સાવ સિમ્પલ, પણ અંદર ગજબની વાત હોય. વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી, બધું જ.
અને એ પણ રમૂજ સાથે. આ જ એમની યુનિકનેસ છે. એક તરફ નાસાના વૈજ્ઞાનિક જેવી ચોકસાઈ અને તર્ક,
અને બીજી તરફ કાર્ટૂનિસ્ટ જેવી કલ્પના અને રમૂજ વૃત્તિ.
બરાબર, આ બે વસ્તુનું મિશ્રણ જ વોટ ઇફ ને આટલું ખાસ બનાવે છે. ક્વોન્ટમ મિકેનિક્સ જેવો અઘરો વિષય પણ એ સાદી રીતે સમજાવી દે
સ્ટિક ફિગર ડ્રોઈંગથી. કમાલ છે. તો આ વોટ ઇફ પુસ્તકનું મુખ્ય આઈડિયા શું છે, મતલબ એ શેના વિશે છે?
એનો આધાર છે દુનિયાભરના લોકોએ રેન્ડલ મનરોને પૂછેલા સવાલો. અને કેવા સવાલો? સાવ વિચિત્ર, કાલ્પનિક, અશક્ય લાગે એવા.
અને મનરો એનો જવાબ આપે છે?
હા, પણ હસી કાઢીને નહીં, એકદમ ગંભીરતાથી, સ્થાપિત વૈજ્ઞાનિક સિદ્ધાંતો વાપરીને, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત બધાનો ઉપયોગ કરીને.
કોઈ ઉદાહરણ આપશો, કેવા સવાલો?
જેમ કે પેલું બહુ ફેમસ સવાલ છે, જો બેઝબોલને પ્રકાશની ગતિના 90% સ્પીડે ફેંકીએ તો શું થાય?
ઓહ.
અથવા તો જો પૃથ્વી પરના બધા સમુદ્રોનું પાણી ગાયબ થઈ જાય તો.
બાપ રે.
અને પેલું આપણે હમણાં કહ્યું એ, જો બધા લોકો એક સાથે કૂદે તો.
આ સવાલો જેવા છે કે તરત જ થાય કે હવે આનો શું વૈજ્ઞાનિક જવાબ હશે.
બરાબર. અને મનરોનો હેતુ ખાલી આપણને ચોંકાવવાનો નથી. એ બતાવવા માંગે છે કે સાયન્ટિફિક મેથડ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ કોઈ પણ સમસ્યાને સમજવા માટે કામ લાગે છે, ભલે ને સમસ્યા સાવ વિચિત્ર કેમ ન હોય.
એટલે જિજ્ઞાસાને મહત્વ આપવાની વાત છે.
ચોક્કસ. પુસ્તકમાં દરેક પ્રકરણ એક અલગ સવાલનો જવાબ આપે છે, એક નાનકડા નિબંધ જેવું.
એટલે આપણે એક સાદા લાગતા સવાલથી શરૂ કરીએ અને પછી તર્ક અને ગણતરીઓ દ્વારા મનરો આપણને એવી જગ્યાએ લઈ જાય જ્યાં પરિણામ
એકદમ અણધાર્યું હોય, ક્યારેક આશ્ચર્યજનક, ક્યારેક ભયાનક પણ.
અને આ બધામાં જુદા જુદા વિજ્ઞાનના વિષયો આવી જાય.
હા, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એસ્ટ્રોનોમી, બધું જ. અને સાથે સાથે એ ફર્મી પ્રોબ્લેમ વિશે પણ વાત કરે છે.
ફર્મી પ્રોબ્લેમ ઈ શું છે?
ફર્મી પ્રોબ્લેમ એટલે એવી સમસ્યા જેનો ચોક્કસ જવાબ મેળવવો અઘરો હોય, પણ આપણે થોડા તાર્કિક અંદાજ લગાવીને એનો મોટો મોટો અંદાજ મેળવી શકીએ.
જેમ કે?
જીક પહોંચી શકીએ.
મુનરો આનો ખૂબ ઉપયોગ કરે છે.
ઓહ, આ તો રસપ્રદ છે. ચાલો ત્યારે પુસ્તકના કેટલાક ખાસ પ્રશ્નો અને એના જવાબોમાં થોડા ઊંડા ઉતરીએ. પેલો રિલેટિવિસ્ટિક બેઝબોલવાળો કિસ્સો લઈએ. શું થાય જો બેઝબોલ પ્રકાશની 90% ગતિએ ફેંકાય?
મનરો શરૂઆત જ એમ કરે છે કે આટલી સ્પીડ પછી પેલો બેટ્સમેન કે બોલ પકડનાર એમનું કંઈ કામ જ નથી.
કેમ?
કારણ કે જેવો બોલ ફેંકાય ને એ હવાના અણુઓ સાથે અથડાય, અને આટલી સ્પીડે હવા પણ જાણે પથ્થરની દિવાલ.
ઓહો!
એટલે બોલ અને હવાના અણુઓની ટક્કરથી એટલી ભયાનક ઉર્જા છૂટે કે ન્યુક્લિયર ફ્યુઝન શરૂ થઈ જાય. હવાના પરમાણુઓના કેન્દ્ર એકબીજામાં ભળી જાય, જેમ સૂર્યમાં થાય છે એમ.
બાપરે!
એટલે કે બેઝબોલ એક નાનો બોમ્બ બની જાય. લગભગ એવું જ સમજો. એક્સરે અને ગામા કિરણોનો ભયાનક વિસ્ફોટ થાય, ગરમ પ્લાઝમાનો પરપોટો બને, જે બોલ ફેંકનાર, બેટ્સમેન, આખું સ્ટેડિયમ બધાનું બાષ્પીભવન કરી નાખે,
અને આસપાસ
આસપાસ માઇલો સુધી આગ લાગે, અને જ્યાં મેદાન હતું ત્યાં એક મોટો ખાડો.
આ તો કલ્પના જ કરવી અઘરી છે, પણ આનાથી કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાય?
મુખ્યત્વે આઇન્સ્ટાઇનની સ્પેશિયલ રિલેટિવિટી, કે બહુ ઊંચી ઝડપે શું થાય, અને બીજું ન્યુક્લિયર ફિઝિક્સ.
અને આટલા ગંભીર વિષયને આવી રીતે રજૂ કરવું એ જ કમાલ છે.
હા, એકદમ શાંતિથી વૈજ્ઞાનિક રીતે વિનાશનું વર્ણન કરે એમાં જ રમૂજ છે.
ખરેખર અદ્ભુત. હવે પેલો બીજો સવાલ, એવરીબડી જમ્પ, જો બધા જ લોકો એકસાથે કૂદે તો પૃથ્વીનું શું?
મનરો ગણતરી માંડે છે અને જવાબ, પૃથ્વીને ખાસ કંઈ ફરક ન પડે.
એમ? આટલા બધા લોકો કૂદે તો પણ?
હા, પૃથ્વીનું દળ એટલું વિશાળ છે કે આ કૂદકાથી એ માંડ એક અણુ જેટલી ખસે અને પાછી તરત જ પોતાની જગ્યાએ આવી જાય. પેલો સંવેગ સંરક્ષણનો નિયમ છે ને, એના મુજબ.
એટલે પૃથ્વી તો સેફ, પણ મને વિચાર આવે છે કે 8 અબજ લોકોને એક જગ્યાએ ભેગા કરવા અને પછી એકસાથે કૂદાવવા, એ કેવી રીતે થાય, અને નીચે ઉતર્યા પછી શું?
બસ એ જ પોઈન્ટ મનરો પકડે છે. ભૌતિકશાસ્ત્ર કહે છે પૃથ્વીને કંઈ ન થાય, પણ માનવતા માટે આ પ્રયોગ ઘાતક બની શકે.
કેવી રીતે?
વિચારો, આટલા બધા લોકોને એક જગ્યાએ લાવવા માટે જ આખી દુનિયાનો ટ્રાન્સપોર્ટ ખોરવાઈ જાય, પછી જ્યાં ભેગા થયા હોય ત્યાં ખાવા પીવાનું, સ્વચ્છતા, શું હાલત થાય?
અંધાધૂંધી, ભાગદોડ.
બિલકુલ, રોગચાળો ફાટી નીકળે. એટલે મનરો કહે છે ગ્રહ બચી જાય, પણ માણસાઈ કદાચ ન બચે.
આ બહુ સરસ રીતે બતાવે છે કે ભૌતિક અસર અને માનવીય અસર કેટલી અલગ હોઈ શકે.
સાચી વાત.
હવે એક અલગ પ્રકારનો સવાલ લઈએ, સમુદ્રો ખાલી કરવા. જો મારિયાના ટ્રેન્ચ સૌથી ઊંડી જગ્યા, ત્યાં 10 મીટરનો એક પોર્ટલ ખુલે અને બધું પાણી એમાં જાય તો?
પહેલા તો મનરો કહે છે કે સમુદ્રમાં પાણી એટલું બધું છે કે આટલા નાના પોર્ટલથી ખાલી થતા લાખો વર્ષ નીકળી જાય.
લાખો વર્ષ?
હા, પણ ધારો કે થાય તો પરિણામ શું આવે? સૌથી પહેલા તો દરિયાઈ જીવોનો નાશ.
એ તો દેખીતું છે. પછી?
જેમ પાણી ઉતરે તેમ નીચેની જમીન દેખાય. કદાચ હજારો વર્ષ પહેલા જે જમીન માર્ગો હતા એ પાછા દેખાય, જેમ કે ઇંગ્લેન્ડ અને યુરોપ જોડાયેલા હતા.
ઓ, પણ પૃથ્વી પર બીજી કોઈ મોટી અસર?
બહુ ગંભીર. સમુદ્રના પાણીનું વજન હટે એટલે નીચે દબાયેલો પૃથ્વીનો પોપડો, એમાં હલચલ થાય, મોટા ભૂકંપ આવે, જ્વાળામુખી ફાટે.
બાપરે!
અને બીજું, સમુદ્રો આપણી આબોહવાને કંટ્રોલ કરે છે. એ ન હોય તો આખી દુનિયાનું હવામાન બદલાઈ જાય, તાપમાનમાં ભારે ફેરફાર આવે.
અને પેલી ખુલ્લી પડેલી જમીન,
એ એક મોટું સૂકું ખારું રણ બની જાય.
આ તો ખરેખર બતાવે છે કે પૃથ્વી એક સિસ્ટમ તરીકે કામ કરે છે, બધું જોડાયેલું છે.
બરાબર, પાણી, જમીન, વાતાવરણ, બધું જ. અને હવે છેલ્લું ઉદાહરણ, જે ખરેખર અદ્ભુત છે, મોલ્સનો મોલ.
મોલ્સ એટલે પેલા જમીનમાં દર કરીને રહેતા પ્રાણી?
હા, અને બીજો મોલ એટલે કેમિસ્ટ્રીનો એકમ, એવોગેડ્રો નંબર, 6 પછી 23 મીંડા. ઓ, કાલ્પનિક સવાલ છે, પણ જો થાય તો શું? મનરો ગણતરી કરે છે આટલા બધા મોલ્સનું વજન. ખબર છે કેટલું થાય?
કેટલું?
આપણા ચંદ્ર જેટલું.
શું વાત કરો છો?
હા, હવે વિચારો, ચંદ્રના વજન જેટલો મોલ્સનો ગોળો, માસ, હાડકા, રૂંવાટીનો અવકાશમાં.
તો ગુરુત્વાકર્ષણ કામ કરે ને?
ચોક્કસ, અને એના કારણે જ આખો ગોળો અંદરની તરફ ખેંચાય, સંકોચાય, એક ગ્રહ જેવો બની જાય.
મોલ્સનો ગ્રહ?
હા, અને એના કેન્દ્રમાં એટલું દબાણ હોય કે બધું માંસ પીગળીને મીટ મેગમા બની જાય, અને સપાટી પર ઉકળતા મોલ્સ ગેસનું વાતાવરણ.
આ તો કોઈ ભયાનક સ્વપ્ન જેવું લાગે છે. અંતે શું થાય એનું?
અંતે બધી બાયોલોજી પૂરી થાય પછી એ કાર્બન અને બીજા તત્વોનો એક ઠંડો નિર્જન ગોળો બનીને રહી જાય.
આ ઉદાહરણ તો ખરેખર સ્કેલ એટલે કે માપની ભયાનકતા બતાવે છે.
બરાબર, એક નાનકડી વસ્તુને આટલી મોટી સંખ્યામાં લો તો શું અકલ્પનીય પરિણામ આવે.
ખરેખર આ ઉદાહરણો સાંભળીને સમજાય છે કે આ પુસ્તક ખાલી મજાક નથી પણ ઘણું શીખવે છે. આમાંથી મુખ્ય સંદેશા શું તારવી શકીએ?
પહેલો અને સૌથી મુખ્ય તો એ કે વૈજ્ઞાનિક પૂછપરછનો આનંદ. વિજ્ઞાન એટલે ખાલી અઘરા સૂત્રો નહીં પણ દુનિયાને સમજવાની એક મજાની લીત.
હા, અને જિજ્ઞાસા કેટલી મહત્વની છે એ સમજાય. પ્રશ્નો પૂછવા, ભલે ગમે તેવા લાગે. આપણે ત્યાં બાળકોને પ્રશ્ન પૂછતા રોકીએ છીએ ઘણીવાર.
બરાબર, એ બંધ થવું જોઈએ. બીજો મુદ્દો પેલો ફર્મી પ્રોબ્લેમ વાળો,
અંદાજ લગાવવાની શક્તિ.
હા, કે ચોક્કસ જવાબ ન હોય તો પણ કામ ચલાવ અંદાજ લગાવીને આગળ વધી શકાય.
આપણા રોજિંદા જીવનમાં પણ આ કામ લાગે, બજેટ બનાવવામાં, કોઈ વસ્તુ લેતા પહેલા વિચારવામાં.
ત્રીજો સંદેશ મને લાગે છે સિસ્ટમ્સ થિંકિંગ. પેલું સમુદ્રવાળું ઉદાહરણ.
હા, કે બધું કેવી રીતે જોડાયેલું છે, એક ફેરફારની અસર ક્યાં ક્યાં અને કેવી રીતે થાય એ વિચારવું. આપણા પર્યાવરણના પ્રશ્નો કે શહેરોના આયોજનમાં આ વિચાર બહુ કામનો છે.
અને ચોથું, મનરોની સ્ટાઇલ. અઘરી વાતને સહેલી બનાવી, મોટા આંકડા કે અઘરા ખ્યાલોને જાણીતી વસ્તુ સાથે સરખાવીને. શિક્ષણમાં આ બહુ ઉપયોગી, બાળકોને સમજાવવા માટે.
અને છેલ્લું, રમૂજનો ઉપયોગ. ગંભીર વાત પણ હળવાશથી કહી શકાય.
હા, એનાથી યાદ પણ રહી જાય અને મજા પણ આવે. કદાચ આપણી ભણાવવાની રીતોમાં પણ આની જરૂર છે.
આ પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે સીધા મગજમાં ઉતરી જાય. કેટલાક યાદગાર વાક્યો કે વિચારો કયા કહી શકાય?
એક તો પુસ્તકનો મૂળ મંત્ર જ કહી શકાય, મૂર્ખ પ્રશ્નો જેવું કંઈ નથી. જો તમે સવાલ પૂછવાનું બંધ કરો તો કદાચ વધુ સ્માર્ટ બનો પણ માણસ તરીકે ઓછા થાઓ.
બહુ ઊંડી વાત છે. સવાલ પૂછવો એ જ માનવતા છે.
અને પેલું રિલેટિવિસ્ટિક બેઝબોલનું વર્ણન. બેઝબોલ ડાયમંડ હવે એક મોટો ખાડો છે. કેટલી શાંતિથી ભયાનક વાત કહી દીધી.
હા, એમ જ કટાક્ષને રમૂજ છે.
અવકાશ સંશોધન વિશે પણ એક સરસ વિચાર છે. બ્રહ્માંડ કદાચ એવી સંસ્કૃતિઓની કબરોથી ભરેલું છે જેમણે સમજદારી ભર્યો આર્થિક નિર્ણય લીધો કે અવકાશમાં જવામાં કંઈ ફાયદો નથી. અને એ બધાને યાદ કોણ રાખે છે? જે લોકોએ અતાર્કિક નિર્ણય લીધો હતો.
એટલે કે શુદ્ધ જિજ્ઞાસા અને સંશોધનનું મહત્વ, ભલે તાત્કાલિક ફાયદો ન દેખાય.
પ્રયોગમાં ભાગ લીધો, ખરાબ સમાચાર એ છેલ્લો હતો.
આમાં પણ પેલો વિરોધાભાસ છે, ભૌતિકશાસ્ત્ર અને વાસ્તવિકતાનો.
અને છેલ્લે એક મૂળભૂત સત્ય, બ્રહ્માંડ તમારી સમજમાં આવે એ માટે બંધાયેલું નથી.
એટલે કે દુનિયા આપણી અપેક્ષા મુજબ ચાલે એ જરૂરી નથી, આપણે એના નિયમો સમજવા પડે.
સાચી વાત.
આ બધી વાતો સાંભળવી તો ગમે પણ શું આ પુસ્તકની વાતો આપણને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય?
ચોક્કસ થાય. પહેલું તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. મનરો જેમ મોટી સમસ્યાને નાના ભાગમાં તોડીને ઉકેલે છે એ રીત આપણે અપનાવી શકીએ કોઈ પણ કામમાં.
બીજું, પેલી અંદાજ લગાવવાની ક્ષમતા વિકસે, આંકડાઓથી ડર ઓછો લાગે.
હા, ન્યૂઝમાં કંઈ વાંચીએ કે કોઈ ખર્ચનો અંદાજ લગાવવો હોય, ઝડપથી વિચારી શકીએ.
ત્રીજું, મને લાગે છે રિસ્ક એસેસમેન્ટ, એટલે કે કોઈ પગલું ભરતા પહેલા એના દૂરગામી પરિણામો વિચારવા.
બરાબર, સાચા જોખમ અને ખાલી ભય વચ્ચેનો ભેદ સમજાય. પૈસા રોકવા હોય કે આરોગ્યનો નિર્ણય લેવો હોય, આ કામ લાગે.
અને શિક્ષણમાં તો આ પુસ્તક બહુ મદદરૂપ થઈ શકે, સ્ટેમ વિષયોને રસપ્રદ બનાવવા.
બિલકુલ. અને સૌથી મોટી વાત, એ આપણને જિજ્ઞાસુ રહેવા પ્રેરે છે, હંમેશા પૂછતા રહેવા શું જો.
અને એ જ તો નવી શોધો અને વિકાસનો આધાર છે.
ચોક્કસ.
આખી ચર્ચા પછી મને પૂછો તો મને સૌથી વધુ એ ગમ્યું કે વિજ્ઞાન આટલું રમતિયાળ અને ક્રિએટિવ પણ હોઈ શકે છે. ગણિત અને ફિઝિક્સથી આવી મજા લઈ શકાય એ મેં વિચાર્યું નહોતું.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ હતી કે આપણી દુનિયાની સિસ્ટમ્સ કેટલી બધી જોડાયેલી છે. એક નાનકડો ફેરફાર પણ કેવા મોટા પરિણામ લાવી શકે. અને હા, પેલા મૂર્ખ લાગતા સવાલો પૂછવાની તાકાત કેટલી છે એ પણ સમજાયું.
ખરેખર આ પુસ્તક હસાવે છે, વિચારતા કરે છે અને વિજ્ઞાનની એક અનોખી દુનિયા બતાવે છે. પણ અંતે એક સવાલ મનમાં રહી જાય છે.
કયો સવાલ?
એ જ કે જો આપણે આવા શું જોવાવાળા સવાલો પૂછવાનું જ બંધ કરી દઈએ તો કદાચ નવી કલ્પના કરવાની, નવું શોધવાની પ્રેરણા જ ગુમાવી દઈશું. આનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.